You're with SBS Radio. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી. ગુજરાતીઓ હંમેશથી મનોરંજનના ખૂબ રસિયા રહ્યા છે, પછી એ નાટક હોય, ટીવી સિરિયલ્સ હોય કે ફિલ્મો. અને આજે મને ખૂબ આનંદ છે કે આપણા આજના મહેમાન આ ત્રણેય સાથે સંકળાયેલા છે, અને એકથી વિશેષ રીતે. કઈ રીતે એ જાણવા માટે ચાલો સ્વાગત કરીએ રાઇટર એક્ટર સ્નેહા દેસાઈનું. સ્નેહા, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક તમારું ખૂબ સ્વાગત કરું છું.
થેન્ક યુ જેલમબેન, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો.
સ્નેહા, તમે હમણાં જ જે મેં કહ્યું એમ લેખન અને અભિનય બંને સાથે ખૂબ નજીકથી સંકળાયેલા છો, અને પ્રમાણમાં ઘણી નાની ઉંમરે તમે ઘણા બધા નાટકો લખ્યા છે અને હિન્દી ટીવી સિરિયલ્સને ગુજરાતી માટે વાર્તાઓ પણ લખી છે, અને ટૂંક સમયમાં હવે એક ફિલ્મમાં ડાયલોગ્સ પણ તમારા આવી રહ્યા છે. તો એ બધી વાત તો આગળ કરવી જ છે, પણ સૌથી પહેલાં અમને એ જાણવામાં રસ છે કે પહેલું સર્જન કયું, ક્યારે તમને લાગ્યું કે સર્જનની સફરે ચડાય એમ છે ને આ રીતે અભિવ્યક્ત થઈ શકાય?
ચલમન, મેં શરૂઆત અભિનયથી કરી. ઇન્ટર કોલેજ નાટકોમાં મેં ભાગ લીધો અને મારા કોલેજના જે પ્રોફેસર હતા અમીબેન ત્રિવેદી, એમણે મને પહેલી વાર વ્યાવસાયિક રંગભૂમિ ઉપર બ્રેક આપ્યો. ત્યારબાદ ઉત્તરોત્તર સરસ નાટકો, સારા રોલ્સ મને મળતા રહ્યા, એટલે લાગ્યું કે કદાચ નાટકને આપણું કરિયર બનાવી શકાય. તે વખતે હું MBA ભણતી પણ હતી, સારી સ્ટુડન્ટ હતી, એટલે બે સરસ કરિયર ચોઇસીસ, લાઈફ ચોઇસીસ હતી કે તમે કોર્પોરેટ જોબ કરો કે તમે ક્રિએટિવ ફિલ્ડમાં ઇન્વોલ્વ થાઓ. પછી એવું થયું કે આલાપ સાથે મળવાનું થયું. એમનો પરિવાર પરફોર્મિંગ આર્ટ સાથે વર્ષોથી જોડાયેલું છે, એટલે આલાપે પણ કહ્યું કે જો આ ક્રિએટિવ ફિલ્ડમાં હશે તો મને વધારે ગમશે, એટલે નાટકો કરીશું એવું નક્કી થયું. પછી અમને દીકરો થયો કવિત, ત્યારે નક્કી થયું કે કદાચ વ્યવસાયિક રંગભૂમિ ઉપર અભિનેત્રી તરીકે બહુ એક્ટિવલી ત્યારે કામ નહીં કરી શકાય, કારણ કે ગુજરાતી નાટકોમાં લગભગ 25-28 શો ની એવરેજ આવતી હોય છે મહિને. એટલે નાના દીકરાને મૂકીને દર મહિને આટલા શોઝ કરવા એ મારી માટે અઘરું થવાનું જ હતું, એટલે લાગ્યું કે થોડા વખત માટે, થોડો દીકરો મોટો થઈ જાય ત્યાં સુધી આપણે અભિનય ન કરીએ. અને તે દરમિયાન લખવાનું મેં શરૂ કર્યું, એટલે ખૂબ બધી વાર્તા, ખૂબ બધી વન લાઈન જેને કહેવાય છે અમારા જાર્ગનમાં, કે જેને જર્મ્સ કહીએ આપણે, કે કથા બીજ આપણે જેને કહીએ, કે એ બધા જે હતા અને લાગ્યા કે આનામાંથી સરસ એક વાર્તા થઈ શકે, કે સરસ કોઈક નરેટિવ આપણે ડેવલપ કરી શકીએ. એ બધું જે ડાયરીમાં નોટ કરવાની આદત હતી, બધા નરેટિવ સાથે બેઠી અને એક પછી એક વાર્તાઓ લખવાનું મેં શરૂ કર્યું. કદાચ કમર્શિયલી એ યુઝ થાય કે નહીં, કે હું પ્રોફેશનલી રાઇટર બનું એવો કોઈ ઈરાદો નહોતો, પણ સરસ કંઈક લખાયું અને અમે ફેસ્ટિવલ્સમાં અને નાના નાના થિયેટર આઉટિંગમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું અને લાગ્યું કે એમાં ખૂબ વ્યવસાયિક પોટેન્શિયલ પણ છે. એટલે બ્લેકઆઉટ જે નાટક હતું એ મારી પ્રથમ કૃતિ જે મેં લખી, અને NCPA ફેસ્ટિવલમાં અમે ત્યાં પરફોર્મ કર્યું, થિંકિંગ કે 3-4 સરસ શોઝ થાય તો આપણું લેખન કેવું છે, કે ક્યાં કચાશ છે, કે લોકો શું એક્સપેક્ટ કરે છે એ આપણને ખબર પડે. પણ એ પહેલો જ શો એટલો રન અવે સક્સેસ થયો કે પછી બ્લેકઆઉટ વેન્ટ ઓન ટુ ડુ મોર ધેન 140 શો.
અરે વાહ. પછી તમારું આવ્યું કોડ મંત્ર, કે જે ગુજરાતીઓએ ખૂબ વખાણ્યું અને એને એવોર્ડ પણ મળેલા છે.
યસ, બ્લેકઆઉટ અને કોડ મંત્ર વચ્ચે ઓફકોર્સ બીજા નહીં નહીં તો 8 નાટકો થયા, અને જેમાં ખૂબ સરસ રીતે મને વ્યવસાયિક રંગભૂમિના પેરામીટર શું છે એ જાણવા મળ્યા, શીખવા મળ્યા. લકીલી દરેક નાટકમાં એક નવા દિગ્દર્શક સાથે કામ કરવાની મને તક મળી, એટલે રાઇટિંગ એ બધા દિગ્દર્શકોએ ખૂબ સરસ રીતે ઇન્ફ્લુઅન્સ કર્યું. અલગ અલગ પાસા સરસ રીતે તેઓએ ચકાસ્યા, સરસ રીતે મને મથારી, એટલે કદાચ બીજા રાઇટર્સ કરતા મારું જે ક્રાફ્ટ છે એને ખીલવાનો, એને સરસ રીતે શાર્પન થવાનો બહુ સરસ મોકો મળતો ગયો. જયારે કોડ મંત્ર નાટક ની વાત કરું તો અક્યુ ગુડ મેન નામની એક ખૂબ જ સુંદર ફિલ્મ વર્ષોથી હું જોતી આવી હતી, અને જેટલી વાર જોઉં એટલી વાર જ્યાંથી જોવાની શરૂઆત કરું ત્યાંથી મારે અંત સુધી જોવી જ પડે એવું લાગતું. તો મને એમ થયું કે ધેર ઇઝ સમથિંગ વેરી વેરી કમ્પેલિંગ ઇન ધી સ્ટોરી, કે જે કદાચ આપણને જકડી રાખે છે, અને માટે એના પરથી એક નાટક સરસ બની શકે, કોર્ટરૂમ ડ્રામા બહુ સરસ બની શકે એવું લાગ્યું. બીજી વાત કે આર્મીનો, સેનાનો આખો બેઝ હતો એની અંદર. ગુજરાતીઓ પ્રાઇમરીલી આપણે જોવા જઈએ તો કદાચ સૈન્ય સાથે બહુ જોડાતા નથી, આપણી માટે એ વિષય અલગ છે, આમ ધંધાકીય આપણી દ્રષ્ટિ વધારે હોય છે, વી આર મોર ઓરિયન્ટેડ બિઝનેસ વાઇઝ. એટલે એમ થયું કે કદાચ આ કંઈક એક નોખું પ્રયોજન થઈ શકે, એટલે કોડ મંત્ર લખવાની શરૂઆત કરી. ખૂબ સુંદર આખી કૃતિ લખાઈ, જેટલી ગ્રીપિંગ ફિલ્મ હતી એટલી જ ગ્રીપિંગ નાટ્યકૃતિ પણ બની. અને પછી પહેલી વાર અમે ગુજરાતી તક્તા ઉપર એક પણ બ્લેકઆઉટ વિનાનું નાટક અટેમ્પ્ટ કર્યું, કે જેમાં જેમ સિનેમા ચાલે એવી રીતે સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી બારિંગ ઇન્ટરવલ આખું નાટક સિમલેસલી એક પછી એક સીન્સમાં ભજવાયા કરે. કોડમંત્ર વોઝ ઓલસો વન ઓફ ધ રેર પ્લેસ જે ગુજરાતી ભાષામાંથી મરાઠી રંગભૂમિ ઉપર અડેપ્ટ થયું. મરાઠીમાં પણ એને લગભગ 300 શો કર્યા, અને ગુજરાતી અને મરાઠી બંને ભાષાઓ મળીને આપણે જોઈએ તો લગભગ 3 વર્ષના જેટલા અવોર્ડ હતા એ બધા જ કોડમંત્રએ બેક કર્યા.
વાહ, ખૂબ આનંદની વાત છે, અને એમાં તમે અભિનય પણ આપેલો છે.
જી, ગુજરાતી વર્ઝન જે હતું એમાં મુખ્ય ભૂમિકા હું કરતી.
ઘણા બધા નાટકો અને હિન્દી સિરિયલ્સમાં પણ ખૂબ લખ્યું તમે, ખૂબ અભિનય પણ આપ્યો. અત્યારે હવે શું ચાલે છે, નવું શું આવવાનું છે?
નાટકો પછી ટેલિવિઝન અને ટેલિવિઝન પછી ફિલ્મ, આમ જોવા જઈએ તો એક નેચરલ પ્રોગ્રેશન છે. પણ એ જાણવું બહુ જરૂરી છે કે આ ત્રણેયનું વ્યાકરણ તદ્દન અલગ છે. એટલે એવું નથી કે તમે નાટક લખી શકો તો તમે ફિલ્મ પણ લખી શકો કે ટેલિવિઝન સિરિયલ પણ લખી જ શકો. લખેલી એક અભિનેત્રી તરીકેનો મારો જે અનુભવ છે એ મને આ ત્રણેય વસ્તુઓમાં કામ લાગી છે. કારણ કે અભિનય તમને એટલું તો એટલીસ્ટ શીખવી દે છે કે તમારે શું ન લખવું જોઈએ, શું ન કરવું જોઈએ, આર્ટિસ્ટ કઈ વાત બોલતા કે કયો ડાયલોગ બોલતા અનકમ્ફર્ટેબલ કે ઓકવર્ડ થશે. તો એના લીધે સબકોન્શિયસ એડિટિંગ એક રાઇટરનું બહુ સરસ થઈ જતું હોય છે. નાટકો જયારે આટલા સરસ થવા લાગ્યા અને ગોડ વિલિંગ સરસ થયું, નામ થવા લાગ્યું, તો ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ મેકર્સ સાથે ઉઠવા બેસવાનું થયું, એની કૃતિઓ જોવાનું, એને પરથી ઇન્સ્ટોલિંગ કરવાના અમને મોકા મળતા ગયા. એમાંથી નટ સમ્રાટ ગુજરાતી ફિલ્મ જે બની રહી છે અત્યારે 30 ઓગસ્ટે ઇટ ઇઝ ગેટિંગ અ વર્લ્ડ વાઇડ રિલીઝ, દેટ ઇઝ વન ઓફ ધ ફિલ્મ દેટ વોઝ ઓફર્ડ ટુ મી. નટ સમ્રાટ મરાઠીમાં ખૂબ જ નીવડેલી કૃતિ થઈ નાના પાટેકર અને વિક્રમ ગુપ્તે સાહેબ ની ફિલ્મ, એના પરથી એનું ગુજરાતી વર્ઝન બનાવવાનું નક્કી થયું. અને આલાપ મારા જે હસબન્ડ છે એ એનું મ્યુઝિક કરી રહ્યા છે, બેકગ્રાઉન્ડ સ્કોર કરી રહ્યા છે. અને ધેટ હાઉ ધ મેકર્સ કેમ ટુ નો કે એમ રિલેટેડ ટુ આલાપ, જયારે એ લોકો ઘરે આવ્યા વાત કરવા કે મ્યુઝિક સેશન્સ માટે. અને ત્યારબાદ એમણે મને નટ સમ્રાટના ડાયલોગ ઓફર કર્યા, જે મેં પ્રવીણ સોલંકી સાહેબ, જે બહુ જ ઊંચા ગજાના અને ખૂબ સિનિયર આપણા રાઇટર છે, એમણે સ્ક્રીન પ્લે પણ લખ્યો છે. આમ કો રાઇટિંગ ધ ડાયલોગ્સ ઓફ નટ સમ્રાટ ગુજરાતી લખ્યા.
મીરા અને ક કાંજીનો ક જેવા વિષયોથી લઈને તમે કોડ મંત્ર અને અર્ધ સત્ય જેવા વિષયો સુધીમાં જુદું જુદું લખાણ પણ આપ્યું છે, અને બહુ જ અલગ અલગ સ્તરના તમે અભિનય પણ આપી રહ્યા છો. અને હવે તો તમારું આ એક ખૂબ નવું સોપાન શરૂ થઈ રહ્યું છે નટ સમ્રાટના ડાયલોગ રાઇટર તરીકેનું. તો આજે અમારી સાથે તમારી આ સર્જનની બધી જ વાતો કરવા માટે તમારો ખૂબ આભાર. અને એ આવી રહેલી ફિલ્મ નટ સમ્રાટના ડાયલોગ્સ બહુ જ સરસ રહે, લોકોના હૃદયને સ્પર્શી જાય એવી અમારા સૌ વતીથી તમને ખૂબ શુભકામનાઓ.
થેન્ક યુ સો મચ જીલમ. માત્ર એટલું જ કહીશ કે ગુજરાતી રંગભૂમિ, ગુજરાતી ટેલિવિઝન, ગુજરાતી ફિલ્મો હવે ખૂબ સુંદર કન્ટેન્ટ પીરસી રહી છે. આપણે કદાચ હિન્દી અને અંગ્રેજી કન્ટેન્ટ સાથે ટેવાયેલા છે, કારણ કે એની ગુણવત્તા ડેફિનેટલી બેટર છે, ટેકનિકલી પણ તેઓ આપણાથી આગળ છે. પણ આપણું કામ છે પાછળ નથી અને સારામાં સારું કામ થઈ રહ્યું છે. તો શ્રોતાઓને બસ એટલી જ વિનંતી, એટલું જ નિવેદન મારું કે સારા કન્ટેન્ટને, સારા રાઇટર્સને અને સારી કૃતિઓને પ્લીઝ સપોર્ટ કરો, કે જેથી આપણી જે ભાષા છે એ લુપ્ત ન થાય અને એની અંદર જે સારામાં સારી કળા અત્યારે ખીલી રહી છે એને બહાર આવવાનો સરસ પ્રયાસ થતો રહે અને ખૂબ બધા લોકો એને માનતા થાય.
એકદમ સાચી વાત છે સ્નેહા, આવા સુંદર નાટકો અને ફિલ્મો દર્શકોને મળતા રહે. ફરીથી અમારા સૌ સાથે જોડાવા માટે તમારો ખૂબ આભાર.
થેન્ક યુ કિરણ, થેન્ક યુ સો મચ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Want to hear more stories like this? Subscribe to our regular podcasts on iTunes.